જ્યારે કોઈ વ્યક્તિને જીવનને જોખમી બીમારી થાય ત્યારે એ તો એની સામે લડતા હોય જ છે, પરંતુ તેમની સાથે સાથે તેમના પ્રિયજનો પણ તેમના જીવનમાં બદલાવ અનુભવે છે. કેન્સર તે બીમારી દર્દીઓ સાથે સાથે તેમના પ્રિયજનોની પણ કેટલીક અઘરી પરીક્ષા લે છે, અને ઘણી વખત સંભાળ આપનાર કે પછી કેરગીવર તેમની માનસિક સ્વસ્થતાને ઓછી પ્રાથમિકતા આપતા હોય છે, પોતાના માટે જીવવું ભૂલી જતા હોય છે. આજે આપણી સાથે જોડાશે અપર્ણા તિજોરીવાલા. અપર્ણાબેનના પુત્ર જ્યારે 10 વર્ષના હતા ત્યારે તેમને કેન્સર નિદાન થયો હતો. તો આજે અપર્ણાબેન તેમની વાર્તા આપણી સાથે શેર કરશે અને વાત કરશે કેવી રીતે એક કેરગીવરે પોતાની કેર કરવી જોઈએ.
SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન.
કેમ છો અપર્ણાબેન? વેલકમ ટુ SBS ગુજરાતી.
વેલકમ, નમસ્કાર તમને અને તમારા આપણા બધા શ્રોતા મિત્રોને. સો થેન્ક યુ ફોર હેવિંગ મી.
તમે તમારા વિશે અને તમારી કેરગીવરની જર્ની વિશે ટૂંકમાં જણાવશો?
આ ચોક્કસ. સો મારો દીકરો 12 વર્ષનો હતો ત્યારે હી ગોટ ડાયગ્નોઝ વિથ કેન્સર, અને ત્યારે ઓબ્વિયસલી હું એની કેર પ્રાઇમરી કેરગીવર હતી. મારા દીકરાને એકચ્યુઅલી 12 વર્ષ અને પછી હી રિકવર, લાઈક 6 મહિનાની એની ટ્રીટમેન્ટ હતી, અને એના પછી 2 વર્ષ પછી હી ગોટ દેર વોઝ અ રિલેપ્સ. એટલે અમે લોકો આ જર્ની 2 વાર પસાર કરી ચૂક્યા છીએ. પહેલી વારની જર્ની અમુક રીતે વધારે તકલીફદાયક હતી, બીજી વારની જર્ની બીજી દ્રષ્ટિઓથી ઇટ વોઝ ડિફિકલ્ટ. પણ હા, એટલે 2 વાર આઈ હેવ બીન થ્રુ અ જર્ની એન્ડ આઈ હેવ બીન અ પ્રાઇમરી કેર ગીવર ઓન 2 ડિફરન્ટ ઓકેઝન.
તો જ્યારે તમે સંભાળ રાખનાર એટલે કે કેર ગીવર બન્યા ત્યારે શરૂઆતમાં મનમાં શું ચાલી રહ્યું હતું?
સાચું કહું ને કાંસે, તો આ એક કેર ગીવર છું એવી કોઈ જાતની લેબલ કે એવું કંઈ હતું જ નહીં. મારા માટે મારું છોકરું વોઝ ગોઈંગ થ્રુ કેન્સર એન્ડ હી હેડ બીન ડાયગ્નોઝ, અને હું એની મમ્મી હતી, એટલે મારી સિવાય બીજું કોઈ એનું ધ્યાન રાખી શકે એવું કંઈ હતું જ નહીં, એવો ઓપ્શન એ નહોતો. અને આ એક લેબલની એ મને ખબર નહોતી. આપણું છોકરું તકલીફમાં છે, એને કોઈ પણ હિસાબે વી હેવ ટુ બી ધેર, એને જેટલી બને એટલી તમે કમ્ફર્ટ આપો, જેટલી બને એટલી એની જરૂરિયાતો પૂરી કરો, એનું એનું પેઇન, એને કોઈ પણ જાતની તમે કમ્ફર્ટ આપી શકો વોઝ માય પ્રાઇમરી એમ. એન્ડ મારે બીજું બી છોકરું હતું, મારો નાનો દીકરો 6 વર્ષનો હતો ત્યારે, એટલે આઈ થિંક મારી ને મારા હસબન્ડ વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ એવી હતી કે જેટલું બને એટલું એને માટે થિંગ્સ વી શુડ કીપ ઇટ નોર્મલ. સો હી વોઝ લુકિંગ આફ્ટર માય યંગર સન, હું વેદાંતનું ધ્યાન રાખતી હતી. પણ ઓન દેટ નોટ, હું પ્રાઇમરી ગીવર હતી ને એ ઓછો હતો એવું હતું જ નહીં. હા, મેં મારી જોબ છોડી દીધી, સો આઈ ડેફિનેટલી ગીવ અપ માય જોબ ફોર અબાઉટ અ યર, કારણ કે એકલું કેન્સર અને એની ટ્રીટમેન્ટ નહીં પણ એના પછી ઘણી બધી તકલીફો થઈ બીકોઝ ઓફ ધ ટ્રીટમેન્ટ, ધેર વર ટુ મેની અધર ઇશ્યુઝ. એટલે આઈ થિંક મારી પાસે એવી કોઈ લેબલ હતી નહીં, મેં જસ્ટ એનું ધ્યાન રાખ્યું, ધેટ્સ ઇટ.
તો જેમ તમે કીધું, તમારું પ્રાઇમરી એમ હતું કે તમે એમને કમ્ફર્ટ આપો, એ સમય પર તમારી જાતને પણ સંભાળવું કે પોતાના પર ધ્યાન રાખવું તમારા મગજમાંથી કેટલી વખત નીકળી જતું હતું?
આઈ થિંક મારા મગજમાં એ હતું જ નહીં, ટુ બી વેરી ઓનેસ્ટ. એટલીસ્ટ જ્યારે એને ફર્સ્ટ ટાઈમ હી ગોટ ડાયગ્નોઝ, આઈ થિંક ત્યારે ઇટ વોઝ મોર અબાઉટ હિમ એન્ડ ઇટ વોઝ ઓનલી અબાઉટ હિમ. અને એના પછી ઇટ વોઝ માય સેકન્ડ ચાઇલ્ડ અને પછી મારા હસબન્ડ. અને ઘર જેટલું બને એટલું નોર્મલ સીમા રાખવું, બાકી અમારી રોજની હોસ્પિટલની ટ્રીપ્સ, એને એને ત્યાંથી હોસ્પિટલ રોજ લઈ જવો, એની કીમો. એક વસ્તુ હતી કે એને હોસ્પિટલની અંદર કીમો નહોતી લેવાની, રોજ જઈને ઘરે આવો શરૂઆતથી. સો એનું પ્રોટોકોલ કેટલું સચવાય છે, એવરીથિંગ વોઝ અબાઉટ હિમ. આઈ ડોન્ટ થિંક એટ ધેટ ટાઈમ એનીથિંગ વોઝ અબાઉટ મી. આઈ એમ ટોકિંગ જ્યારે આ એને પહેલી વાર ડાયગ્નોસિસ થયું. બીજી વાર થયું ત્યારે કદાચ આઈ થિંક મને જરૂર લાગી કે હું આ ટુ બી એબલ ટુ લુક આફ્ટર હિમ બેટર મારે મારું કાંક ચાલુ રાખવું જોઈએ. અને જ્યારે બીજી વાર થયું ત્યારે મેં મારી પોતાની કાંક એક એક્ટિવિટી હતી એ ચાલુ રાખી, એ શરૂ કરી અને એ મેં બંધ ન કરી. હા, મારી જોબ મેં ગીવઅપ કરેલી, મેં ત્યારે તે 6 મહિનાની રજા લીધી, પણ આઈ ઓલ્સો સ્ટાર્ટેડ એન્ડ કેપ્ટ માય હોબી ગોઈંગ ઓન.
તો અપર્ણાબેન, વ્યક્તિએ જે કેરગીવર છે, સંભાળ રાખનાર છે, એમણે પોતાની સંભાળ રાખવી કેટલી જરૂરી છે અને શું પગલા લેવા જોઈએ એમણે?
એને પોતાની સંભાળ લેવી જોઈએ એ ઘણી જરૂરી છે. એ મને બીજી વાર જ્યારે હું વેદાંત મારો દીકરો ડાયગ્નોઝ થયો ત્યારે ખબર પડી, અને ત્યારે આઈ એક્સપિરિયન્સ્ડ ઇટ, ત્યારે મેં અનુભવ્યું એવું કે બીજી વારમાં હું જ્યારે જ્યારે એની સંભાળ લેતી હતી દેર વોઝ અ લિટલ બિટ ઓફ ફ્રેશનેસ. હું તાજી થઈને આવતી હતી, હું મારી એક્ટિવિટી ચાલુ રાખતી હતી. અને સિડનીમાં જો ઘણા લોકોને ખબર હોય તો મારી નાટકની પ્રવૃત્તિ છે, ઇઝ માય હોબી. મેં એ મારા નાટકની પ્રેક્ટિસ ચાલુ રાખી, સપોર્ટ એ લોકો પાસેથી ઘણો મળ્યો. હું જ્યારે જ્યારે મારી દર શનિ રવિ હતી હું ત્યાં જતી, ત્યારે હું પાછી આવી ત્યારે આઈ યુઝ બી મચ પ્રેશર ફોર હિમ ટુ લુક આફ્ટર હિમ. સો દેટ વોઝ વન ઓફ માય બિગેસ્ટ થિંગ્સ કે એ તમારી કોઈ પણ તમારી હોબી એક્ટિવિટી તમારે ચાલુ રાખવી. પહેલી વારમાં ખાવા પીવાના મારા ઠેકાણા નહોતા રહેતા, એને કારણે પછી મારું માથું બહુ દુખતું હતું. દવાઓ મારી પેનેડોલ નિરોફિન લેવાની, માઇગ્રેન એ બધું ચાલુ રહેતું હતું. બીજી વારમાં આઈ સો ટુ ઇટ કે આઈ યુઝ ટુ ઈટ વેલ, આઈ યુઝ ટુ ડ્રિંક વેલ, એ બધી વસ્તુઓનું ધ્યાન રહ્યું. તો અમારી બીજી વારની સફર ઓછી તકલીફદાયક હતી, ઇફ આઈ મે સે ધેટ ઇન સમ વે.
આ તો તમે પોતાનું ધ્યાન રાખ્યું, પણ જે સંભાળ રાખનારાઓ હોય કે પછી કેરગીવર્સ હોય, તેમને સમાજ અથવા કે મિત્રો પાસેથી કેવા પ્રકારનો સમર્થન કે ટેકો જોઈએ, અને તે લોકો કેવી રીતે કેરગીવરને ટેકો આપી શકે?
ઇટ્સ અ ગ્રેટ ક્વેશ્ચન. આમાં છે ને, હું પોતે અત્યારે કોઈકને સપોર્ટ કરી રહી છું કે કરવાની ઈચ્છા ધારું, તો આઈ થિંક જસ્ટ બીંગ ધેર ફોર ધેમ ઇઝ ગુડ. મને 24 કલાક, હું જ્યારે કેરગીવર હતી, પ્રાઇમરી કેરગીવર, ત્યારે મને 24 કલાક કોઈક મારી સાથે ફિઝિકલી હોય એવી જરૂર નથી, પણ હા, હું કોઈકને ફોન કરી શકું એવા મારી પાસે 3-4 લોકો હતા. અને એ લોકોને ખબર હતી, એ લોકોએ મને જણાવ્યું કે તને ક્યારે પણ જરૂર હોય તો મને બે ધડક ફોન કરજે. એટલે આઈ થિંક તમે જો કોકને સપોર્ટ કરી શકતા હો, તમારા કોઈ ફ્રેન્ડ આ સ્થિતિમાં હોય, તો એ લોકોને એ કોન્ફિડન્સ આપવો જરૂરી છે કે હું કદાચ રોજ તમને ફોન નહીં કરું. કારણ કે એઝ અ પ્રાઇમરી કેવર મને રોજ ફોન આવે તો એ પણ મારા માટે યુઝ ટુ બીકમ ટુ મચ. તો જસ્ટ કોન્ફિડન્સ કે હા, હું આ 4 કે 5 વ્યક્તિઓ છે, હું એ લોકોને ફોન કરીશ તો એ લોકો બધું મૂકીને મારી પાસે આવશે. દેટ ઇઝ ધ કોન્ફિડન્સ દેટ આઈ હેડ. અને એ કોન્ફિડન્સ એઝ અ સપોર્ટ ગ્રુપ તમારે વ્યક્તિને આપવો જરૂરી છે, પ્રાઇમરી કેરરને.
અને બહારના બી સપોર્ટ ગ્રુપ હોય છે, અગર કોઈની પાસે એવું કોઈ વ્યક્તિ ના હોય કે પછી વ્યક્તિ બીજી જગ્યાએ હોય, વિદેશમાં હોય, ટાઈમ ડિફરન્સ હોય.
આઈ મીન સપોર્ટ ગ્રુપ્સ તો ઘણા છે. એક એક વસ્તુ હું કહું, જ્યારે મારો દીકરો ડાયગ્નોઝ થયો તો ત્યારે મને ખૂબ બધી વાંચવાની માહિતી ને મટીરિયલ ને બધું ઘણું આપ્યું હતું. ધેર આર અ લોટ ઓફ ગ્રુપ્સ જે શરૂઆતમાં નહીં, પણ તમે જેમ જેમ એ જર્નીમાં આગળ જાઓ, ત્યારે મેં કોન્ટેક્ટ કર્યો હતો. સોશિયલ વર્કર્સ હોય છે, એનોએ તે કોન્ટેક્ટ કર્યો હતો. મારી પાસે ભાષાનો પ્રોબ્લેમ હતો નહીં, હું ઇંગ્લિશમાં એટલી જ કન્વર્સન્ટ છું, એટલે મને એ જાતની સપોર્ટની જરૂર નહોતી. પણ અહીંયા એવા ગ્રુપ્સ છે કે જે તમને જો ખ્યાલ ના હોય તો તમે એને કોન્ટેક્ટ કરો તો દે વિલ પુટ યુ ઓન ટુ ધ રાઈટ પીપલ. એ બધી જાણકારી હોવી જરૂરી છે.
ચોક્કસ, સાચી વાત છે અપર્ણાબેન. અને જો કોઈએ તાજેતરમાં જ કોઈની સંભાળ રાખવાનું ચાલુ કર્યું હોય કે રિસન્ટલી કેરગીવર બન્યા હોય, તેમની માટે કઈ સલાહ અપર્ણાબેન?
પોતાનું ધ્યાન રાખશે તો તમે કોકનું ધ્યાન રાખી શકશો. થોડી ઘણી, હું એમ નથી કહેતી મેં ભૂલ કરી હતી, પણ હું શીખી અને આઈ લર્ન ઇટ ધ હાર્ડ વે. કોક અનુભવી માણસનું તમે જો સાંભળી શકો તો તમે તમારું ધ્યાન રાખો, દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. અને થોડી મદદ માગવાની શરમ મૂકી દો સાઈડ પર. ઘણી વાર આપણને મદદ માંગતા હોય તે ફાવતું નથી, આવડતું નથી અને સંકોચ થતો હોય છે. એ સંકોચ ના રાખો. તમને જરૂર હોય તો બેધડક કોકને ફોન કરીને કહો કે મને આની જરૂર છે, અને ધેર આર પીપલ ટુ હેલ્પ યુ આઉટ. દેટ ઇઝ વન થિંગ. તમારી એક્ટિવિટી ચાલુ રાખો. તમારી એક્ટિવિટીમાં તમે એ વ્યક્તિને, તમે જેની સંભાળ રાખો છો, જે કેન્સર પેશન્ટ છે, એને સાથે જઈને તમે કોઈ એવી એક્ટિવિટી કરી શકતા હો તો વેલ એન્ડ ગુડ. જો ના કરી શકતા હો તો તમે ત્યારે એક બે કલાક કોકને કહો કે એ વ્યક્તિનું ધ્યાન રાખીને તમે કાંઈ નહીં તો તમે જિમ જવું પસંદ કરતા હો તો જિમમાં જાઓ અઠવાડિયામાં એકવાર. તમે તમારા ફ્રેન્ડ જોડે ચા કોફી પીવા જવાનું પસંદ કરતા હો તો તમે એ કરો. તમે પેઇન્ટિંગ કરો. કોઈ પણ તમારી એક એક્ટિવિટી તમારે ત્યારે ચાલુ રાખી શકો. એન્ડ આઈ થિંક ઇટ ઇઝ હેલ્ધી.
અવર્ણાબેન, આજે તમે અમારી સાથે જોડાયા અને તમારો એક્સપિરિયન્સ શેર કર્યો અમારી સાથે, અમારા શ્રોતા મિત્રો સાથે, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ કાંશી, તમને પણ ખૂબ આભાર. SBS નો ખૂબ ખૂબ આભાર.
જણાવો અમને આપને અસર કરતા મુદ્દાઓ વિશેનો તમારો અભિપ્રાય. લાઈક કરો SBS ગુજરાતીને ફેસબુક પર અને શેર કરો તમારા વિચારો.